નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે ચર્ચા કરી ઈલાના કથાનકની. ઈલા એક બહુ મહત્વનું પાત્ર છે હિન્દુ શાસ્ત્રોમાં. સુધૌમ્ય એનું પુરુષ પાત્ર છે, ઈલા એ સ્ત્રી પાત્ર છે. આપણે ઇક્વાલિટીની પણ વાત કરી, ઇક્વિટીની પણ વાત કરી. આજના અધ્યાયમાં આપણે એક બીજા ઉત્તમ પાત્રની વાત કરવી છે, રેવતી. તો આજથી ચોથા અધ્યાયનો આરંભ કરીએ છીએ. અગત્ય ઋષિ કહે છે કે હે દેવોના સેનાપતિ, આપે કહેલી આ કથા વિચિત્ર છે, કે જે ઈલાની કથા આપણે સાંભળી. હજી પણ આપ દેવી ભાગવતનું મહાત્મ્ય કહો. સ્કંદકુમાર કહે છે, હે મુનિ, આ કથા સાંભળો કે જેમાં ભાગવતના એક દેશનો મહિમા કહ્યો છે, જેમાં ગાયત્રીનો અધિકાર કરી, ધર્મનો વિસ્તાર કરી ગાયત્રીનો મહિમા વર્ણવ્યો છે. તે ભાગવત છે, તે ભગવતીની સાથેના સંબંધવાળી હોવાથી ભાગવત કહેવાય છે. અને વિષ્ણુ, બ્રહ્મા, સદાશિવ એ પણ પ્રેમપૂર્વક તેનું આરાધન કરે છે. એક મહાબુદ્ધિમાન ઋત્વાક નામના મુનિ હતા. શમ દમને સાધનારા, સ્વભાવે શાંત અને સત્વગુણના સાધક તે મુનિને રેવતી નક્ષત્રમાં ગણદાંત નામનો એક પુત્ર પ્રાપ્ત થયો. તેની તેણે જાતકર્મ, નામકર્મ, ચુડાકર્મ, ઉપનયન અને નાંદી શ્રદ્ધાદિ સંસ્કારો વિધિપૂર્વક કર્યા. જ્યારથી આ મહાત્મા મુનિને ઘેર આ પુત્રનો જન્મ થયો, ત્યારથી તે મુનિ રોગ શોકાદિથી વ્યાકુળ રહેતા હતા. રોષ અને લોભયુક્ત નિત્ય રોગાદિથી વ્યાકુળ રહેતા માતા પિતાને તે પુત્ર કારણરૂપ હતો. તેથી ઋક્વાક મુનિ ચિંતિત વ્યાકુળ થઈ ગયા. તે ખૂબ દુઃખ પામ્યા અને દુઃખમાં ને દુઃખમાં વિચાર કરવા લાગ્યા કે શા કારણે મારો પુત્ર આવો દુર્મતિ થયો. તે કોઈ મુનિની પ્રિય પત્નીનું હરણ કરી આવ્યો ત્યારે તે મૂઢમતીએ પોતાના માતા પિતાની શિક્ષા જરા પણ માની નહીં. ત્યારે મનમાં મહાદુઃખ પામી શોચગ્રસ્ત થયેલા મુનિએ નિશ્વાસ મૂકીને કહ્યું કે મનુષ્યએ આ સંસારમાં અપુત્ર રહેવું સારું છે, પણ કુપુત્રની પ્રાપ્તિ સ્વપ્ને પણ સારી નથી. એ કુપુત્ર સ્વર્ગમાં શાંતિ પામી રહેલા પિતરોને નરકના અધિકારી બનાવે છે અને માતા પિતાને જીવંત પર્યંત દુઃખ દેનાર નીવડે છે. કુપુત્ર પાપીનો જન્મ તેના પિતાના દુઃખનું જ કારણ છે. ધિક્કાર છે તે પિતાને કે તે સુહૃદજનો પર ઉપકાર ન કરી શકે, તેમ વેરીઓને અપકાર પણ ન કરી શકે. આ લોકમાં તે મનુષ્યને ધન્ય છે કે જેને જેને ઘેર સુપુત્રની પ્રાપ્તિ થાય છે. સુશીલ અને પરોપકારી પુત્ર માત પિતાને સદાય સુખ શાંતિ આપે છે. કુપુત્ર મળવાથી માણસનું કુળ અને યશ નષ્ટ થઈ જાય છે અને તેનાથી આ લોકમાં અને મરણ પામ્યા પછી પરલોકમાં નરક યાતના ભોગવવી પડે છે. કુપુત્રના પ્રાપ્ત થવાથી વંશ નષ્ટ થાય છે. કુભાર્યા મળવાથી જન્મારો નષ્ટ નીવડે છે. કુભોજન મળવાથી આખો દિવસ ખરાબ થાય છે. તેમ કુમિત્ર મળવાથી ક્યાંય પણ સુખની પ્રાપ્તિ થતી નથી. બહુ જ મર્મની વાત કરી છે. વ્યાસજી કહે છે કે કુમિત્ર મળે તો તમને ક્યાંય સુખ પ્રાપ્ત નહીં થાય, કુભોજન મળે તો ખાલી આખો દિવસ ખરાબ થશે, જો કુભાર્યા મળે તો જન્મારો નષ્ટ ગયો તમારો, પણ જો કુપુત્ર મળે તો તેનાથી વંશનો નાશ થાય છે, અને એટલું જ નહીં પણ આલોકમાં અને પરલોકમાં મરણ પ્રાપ્ત થયા બાદ નરક યાતના ભોગવી પડે છે. પુત્ર જે શબ્દ છે એનો અર્થ થાય છે કે એ પૂ નામનું એક નરક છે, એ નરકમાંથી દૂર કરનારો એ પુત્ર. એટલે પુત્રની કામના એટલા માટે થાય છે કે એ પૂ નામના નરકમાંથી માણસને મુક્તિ અપાવે છે. પણ વાત આ જે છે કે કુપુત્ર મળે તો વંશનો તહેસ નહેસ થઈ જાય છે, અને એવું ઘણી બધી સ્ટોરીઓ છે. એક એવી સ્ટોરી યાદ આવે છે એસ્ટર નામના એક વંશની. તો આ એસ્ટર વંશ જે છે એ 19મી અને 20મી સદીમાં રહેલા એક બહુ જ રિચ, બહુ જ ધનિક એવા એક ક્લાન, એક ફેમિલીની વાત છે. તો જ્હોન જેકબ એસ્ટર કરીને એક ભાઈ હતા, જર્મનીમાં જન્મ્યા અને પછી એ ઇંગ્લેન્ડમાં આવ્યા 1778ની સાલમાં, અને ત્યાં એમણે એમના ભાઈ સાથે એક વાંસળી બનાવવાની કંપની, ફ્લુટ મેકિંગની કંપની, જેને વુડવિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે, એની કંપની લંડનમાં ચાલુ કરી ભાઈ સાથે. અને પછી એ ગયા યુએસએ 5 વર્ષ પછી 1783ની સાલમાં, અને ત્યાં પહોંચી થોડા વખત પછી બાલ્ટીમોરથી મેરીલેન્ડ થઈને ન્યૂયોર્ક પહોંચ્યા, અને ત્યાં પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની કંપની ચાલુ કરી, પણ એની સાથે ફર ટ્રેડ ચાલુ કર્યું. ફર એટલે પેલા રૂંછાવાળા પ્રાણીઓના ચામડી સાથે જે વાળ હોય એનું ફરનું બિઝનેસ ચાલુ કર્યો. અને 19મી સદીના પહોંચતા પહોંચતા તો એ લોકો આખો વંશ વેલો એ રિચેસ્ટ ફેમિલી ઇન ધ યુએસએ બની ગયા, અમેરિકાનું રિચેસ્ટ ફેમિલી. અને એમણે ઘણી બધી વસ્તુઓ કરી છે, ઇન્ક્લુડિંગ વોલ્ડોર્ફ અસ્ટોરિયા કરીને બહુ મોટી 5-સ્ટાર હોટેલની ચેઇન છે, સેન્ટ રેજિસ હોટેલ છે ન્યુયોર્કમાં, એ બધાની સ્થાપના કરી એ જ વંશવેલાએ. એ જ વંશવેલાના એક વ્યક્તિ એ ઇંગ્લેન્ડમાં પાછા આવ્યા અમેરિકાથી, અને એમણે જે હીવર કાસલ છે સાઉથ લંડનના સાઉથ પાર્ટમાં, ઇંગ્લેન્ડના સાઉથ પાર્ટમાં હીવર કાસલ કરીને એક કાસલ છે, બહુ સુંદર મજાની કેસલ છે, અને એ કિલ્લાને એમણે પાછો ફરીવાર સરખો કર્યો, રિસ્ટોર કર્યો. અને કન્ઝર્વેટિવ પાર્ટીના બહુ મોટા ફંડર છે આ ફેમિલી. એમની એક વખતે ટાઈમ્સ ન્યૂઝપેપર, જગતનું બહુ જાણીતું ટાઈમ્સ ન્યૂઝપેપર પણ એમનું હતું, અને ન્યૂયોર્કની પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં પણ આ ફેમિલીએ ખૂબ મોટો ફાળો ભજવ્યો હતો. એટલે બહુ જ ઉમદા પ્રકારના કામ કર્યા છે. અને એ જ ફેમિલી 19મી-20મી સદીની શરૂઆત થઈ, એમાં સ્કેન્ડલ્સ એન્ડ ટ્રેજેડી, જે બધું રિચ ફેમિલીમાં, વેલ્થી ફેમિલીમાં થાય એવા બધા પ્રકારની વસ્તુઓ ચાલુ થઈ. અને એમાં સૌથી મોટો બ્લો ત્યારે આવ્યો કે ટાઇટેનિક જ્યારે ડૂબી ગયું 1912ની સાલમાં, ત્યારે જ્હોન જેકબ એસ્ટર 4, એટલે કે ચોથો વંશજ જે એમનો હતો, એ ટાઇટેનિકમાં હતો અને એ મૃત્યુ પામ્યો. અને પણ ડાયનેસ્ટી ચાલુ રહી. પછી એ જ વંશમાં 1924ની સાલમાં, એનું નામ છે એન્થની ટોની ડ્રાઇડન માર્શલ, એટલે એનું નામ ટોની કરીને ઓળખાતા ભાઈ, એમનો જન્મ થયો. અને માર્શલ પહેલાં તો કોલેજમાંથી નીકળી ગયા, પછી એમણે મરીન્સમાં જોડાયા, વર્લ્ડ વોર ટુ ચાલતું હતું એટલે, અને પછી વર્લ્ડ વોર ટુ પછી એમણે જુદી જુદી કરિયર્સમાં ભાગ ભજવ્યો, એક્ટિંગ કરી, જર્નાલિઝમ કર્યું, એક વખતે CIA ઇન્ટેલિજન્સ ઓફિસર હતા, એક વખતે એમણે એમ્બેસેડર પણ બન્યા ઇસ્તંબુલ ખાતે ટર્કીના US માટે, અને એવી જ રીતે મલાગા રિપબ્લિકના, ટ્રિનિડાડ એન્ડ ટોબેકોના અને સેશેલ્સના એ એમ્બેસેડર પણ રહ્યા. પણ આ ટોની માર્શલ એ સ્વભાવે જરા વિચિત્ર, અને આપણે જે પેલી કુપુત્રની હમણાં વ્યાખ્યાન કર્યું એ પ્રકારનો વ્યક્તિ. એણે પોતાની માતા બ્રુક એસ્ટર અને એના હસબન્ડ, કે જે ન્યૂજર્સીના સ્ટેટ સેનેટર હતા જ્હોન ડ્રાઇડન કુસર, એ બેની મિલકત ધીમે ધીમે કરીને પચાવી પાડી. માતા થોડા ઓલ્ડ થયા એટલે માતાએ પાવર ઓફ એટર્ની આપ્યો પુત્રને, અને પુત્રએ એવા બધા પ્રકારના કારનામા કર્યા કે એને દેખાડ્યું કે ભાઈ માતાની મેન્ટલ કેપેસિટી ઓછી થઈ ગઈ છે, અને એમ કરીને ફ્રોડનો આરંભ કર્યો, કૌભાંડ કર્યું, મિલિયન્સ ઓફ ડોલર, કરોડો ડોલર ઝૂંટવી લીધા જાત જાતની રીતે. અને એમ કરીને કીધા કર્યું માતાને કે ભાઈ તમે છે ને અત્યારે હવે પૈસા રહ્યા નથી, એમ કરીને બધી એસેટ્સ વેચી નાખી. મોટા મોટા ન્યુયોર્કમાં એપાર્ટમેન્ટ હતા, બધા વેચી નાખ્યા, આર્ટવર્ક વેચી નાખ્યું. આ તે કર્યા પછી છેક 89 વર્ષના થયા ત્યારે એમના પોતાના પુત્ર અને પૌત્રએ એમની તરફ કેસ કર્યો અને 89 વર્ષે જેલમાં જવું પડ્યું. 8 વીક માટે જેલમાં રહ્યા અને પછી હેલ્થ રીઝનના લીધે એમને પેરોલ આપવામાં આવી અને 2014ની સાલમાં 90 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. પણ આ 90 વર્ષમાં એમણે જે પોતાનો એસ્ટર ક્લાન હતો, એક વખતનું સૌથી વધારે વૈચસ્વવાળું, સૌથી રિચ ફેમિલી 100 વર્ષ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં, એને તહસ નહસ કરી નાખ્યું. એટલે એવું કહે છે કે એક કુપુત્ર આખા વંશને સાફ કરી નાખે, આવી વાત છે. એટલે ઋત્વાક ઋષિની આવું થયું છે એમને. એટલે સ્કંદજી કહે છે કે આવા પ્રકારના પોતાના પુત્રના દુષ્ટાચારથી પીડા પામતા મુનિ કેટલાક દિવસો વિતાવ્યા બાદ એક દિવસ ગર્ગાચાર્યને પૂછવા લાગ્યા. ઋત્વાક ઋષિએ પૂછ્યું કે હે મુને, હું આપને એક વાત પૂછું છું કે એ જ્યોતિષશાસ્ત્રના આચાર્ય છો, તેથી કૃપા કરી કહો કે મારે આવો દુરાચારી પુત્ર કેમ આવ્યો? મેં વિધિવત ગુરુની શુશ્રુષા કરી છે, ગુરુ કૃપાથી સાંગોપાંગ વેદનું અધ્યયન કર્યું છે, યથાસ્થિત બ્રહ્મચર્ય વ્રત પાળી ઉત્તીર્ણ થઈ વિધિપૂર્વક વિવાહ કર્યો છે, ભાર્યાની સાથે સદાય સ્નેહપૂર્વક ગૃહસ્થાશ્રમ ધર્મ પાળ્યો છે, ભલે પ્રકારે અનુષ્ઠાન યાદી ક્રિયાઓ યથાસ્થિત કરી છે, અને મેં હંમેશા મારાથી યથાયોગ્ય પંચયજ્ઞ પણ કર્યા છે. અહીંયા ઋત્વાક ઋષિએ બહુ સુંદર રીતે બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમની વાત કરી છે. એ પાછા કહે છે કે હે વિપ્રશ્રી, કામાદિ સુખ ભોગવવાની ઈચ્છાથી નહીં, પણ ઘોર નરકના ભયથી મુક્ત થવાને માટે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કરી મેં ગર્ભાધાન કર્યું છે. હે મહામુને, આ પુત્ર મારા અથવા તેની માતાના દોષથી દુઃખદાયી, માતા પિતાને હંમેશા દુઃખદાયક અને બંધુઓને હંમેશા શોકદાયક નીવડ્યો છે. આ પ્રમાણે મુનિના શોકાર્ત વચન સાંભળી ગર્ગાચાર્ય મુનિ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિચાર કરી કહેવા લાગ્યા. ગર્ગાચાર્ય કહે છે કે હે મુનિ, આમાં તમારો, તેની માતાનો કે કુળનો કાંઈ પણ અપરાધ નથી, ફક્ત ગણદાંત એ એવા યોગમાં જન્મ થવાના કારણથી આ તમારો પુત્ર દુશીલ થયો છે. હવે આ ગણદાંત એટલે શું? એટલે પૂર્ણિમા, પંચમી કે દશમીએ એ તિથિના અંતની એક એક ઘડી અથવા પ્રતિપદા એટલે કે છઠ, એકાદશી, એકદંતની, એક ત્રણેની અધિતિ એક એક ઘડી એ ગણદાંત છે. એક એવો સમય છે, એ સમય પાછો જુદા જુદા નક્ષત્રમાં પણ આવે, અશ્વિની નક્ષત્રમાં, અશ્લેષામાં, રેવતી નક્ષત્રમાં, એ પ્રકારના જુદા જુદા નક્ષત્રોમાં એ સમયે એ ગણદાંત યોગ બને. એટલે એ કહે છે કે ગણદાંત યોગમાં જન્મ થવાના કારણથી આ તમારો પુત્ર દુશીલ થયો છે. એ કહે છે હે મુનિ, જે કારણથી તમારા પુત્રનો જન્મ દુષ્ટકાળમાં થયો છે, તેથી જ તે તમારા દુઃખનો નિમિત્ત માત્ર છે અને અન્ય કોઈ પણ હેતુ નથી. હે મુનિ, એ અસહ્ય દુઃખની શાંતિને માટે તમે જગન્માતા શિવારૂપ દુર્ગતિને નાશ કરવાવાળી દુર્ગાદેવીની શ્રદ્ધાથી યત્નપૂર્વક આરાચના કરો. એ પ્રમાણે ગર્ગાચાર્યના વચન સાંભળી ઋત્વાક મુનિ ક્રોધાવિષ્ટ થઈ મૂર્છિત દશાને પ્રાપ્ત થયા. તે વખતે તેમણે રેવતીને શ્રાપ આપ્યો કે એ આકાશથી પતિત થાવ. રેવતી નક્ષત્ર છે અને શ્રાપ આપી દીધો કે ભાઈ તમે આકાશથી પતિત થાવ. અને હે મુનિ, એ પ્રમાણે શ્રાપ થતા તરત જ તે રેવતી તારાના અંશથી આકાશમાંથી પતિત થઈ, અર્થાર્થ તેનું તેજ પતિત થયું અને તેનો પ્રકાશ સર્વના દેખતા કુમુદ્રાદી ઉપર પડ્યો. આ એક બહુ સુંદર વાત છે કે જુદા જુદા નક્ષત્રો આકાશમાં છે. હવે ક્યારેક એવું બને કે એક નક્ષત્ર પ્રોમિનન્ટલી દેખાય અને બીજું નક્ષત્ર આકાશમાં થોડું ઓછું પ્રોમિનન્ટલી દેખાય. ઘણીવાર એવું બને કે ચંદ્રનો પ્રકાશ પડતો હોય, અથવા એવું બન્યું હોય કે સ્ટાર્સ એવી રીતે અલાઈન થાય કે એનાથી એક નક્ષત્ર આઘું થયું અને બીજું નક્ષત્ર વધારે પ્રોમિનન્ટ થયું. તો એને તમે કેવી રીતે એક્સપ્લેન કરો? એને તમે કેવી રીતે સામાન્ય જનને કહો કે આ નક્ષત્ર કેમ ગઈકાલે દેખાતું હતું, અથવા ગયા વર્ષે દેખાતું હતું, અથવા ગયા મહિને દેખાતું હતું, પણ આજે નથી દેખાતું? હવે તો એની વાત અહીંયા બહુ સુંદર રીતે કરી છે, સાયન્સને ખૂબ સરળ ભાષામાં સમજાવવાની વાત છે. એટલે ઋત્વાક મુનિએ ક્રોધાવિષ્ટ થઈ અને રેવતીને શ્રાપ આપ્યો છે અને રેવતીનું પતન થયું છે. અને એ રેવતી કુમુદ્રાદી ઉપર પડી અને એ પ્રકાશ પડવાથી તે પર્વત રૈવતના નામથી ઓળખાવા માંડ્યો અને તે દિવસથી તે અતિ રમણીય થઈ ગયો. આ રૈવત પર્વતને જનરલી ગુજરાતનો આપણો ગીરનાર જે છે, ગીર પર્વત, એને રૈવત પણ કહેવામાં આવે છે. અને આ પ્રકારે રેવતીને શ્રાપ આપી યર્ગ મુનિના કહેવા પ્રમાણે વિધિપૂર્વક ઋત્વાક મુનિ શ્રી દુર્ગાદેવીની આરાધના કરવા લાગ્યા અને તેના પ્રતાપથી તે સુખ સૌભાગ્યના ભોગતા થયા. સ્કંદજી કહે છે, પર્વત પર પડેલા રેવતી નક્ષત્રના તેજમાંથી બીજી લક્ષ્મીના જેવી સ્વરૂપમાં અતિ વિખ્યાત એક કન્યા ઉત્પન્ન થઈ. તે પરમસૂચિ થયેલી કન્યાને રૂપલાવણ્યયુક્ત મહામનોમર દેખી એક મુનિ કે જેમનું નામ પ્રમુચ છે, એ પ્રમુચ મુનિનો ઉલ્લેખ સીધે સીધો દેવી ભાગવતમાં નથી, પણ બીજા બધા તમે સ્ક્રિપ્ચર્સ વાંચો તો એમાં પ્રમુચ અને રેવતીની વાર્તા છે. એટલે એ પ્રમુચ મુનિએ તેનું નામ રેવતી રાખ્યું અને તેણે એ મુનિએ મહામુનિ કુમુદાચળ પર્વતમાંના પોતાના આશ્રમમાં લાવી અને તેનું રેવતીનું પોતાની પુત્રીવત પાલન કરવા લાગ્યા. થોડા સમયમાં તે રેવતીને યૌવનાંકુરો આવતા સ્વરૂપની સુંદરતા જોઈ મુનિ વિચાર કરવા લાગ્યા કે કયો વર આના યોગ્ય હશે. તેને માટે બહુ તપાસ કરી તો પણ ક્યાંય યોગ્ય વર મળ્યો નહીં. એટલે અગ્નિશાળામાં જઈ હોમાદિકથી અગ્નિદેવને સંતુષ્ટ કરવા લાગ્યા. તેથી અગ્નિદેવ પ્રસન્ન થયા અને તે કન્યાને માટે વર બતાવ્યો કે હે મુનિ, સતધર્મના વર્તનાર, મહાબળવાન, શૂરવીર, પ્રિય બોલનાર, કોઈથી પણ પરાજય પામે નહીં એવો દુર્ધર્મ નામનો રાજા તેનો પતિ થશે. અગ્નિના એવા વચન સાંભળી મુનિ પ્રસન્ન થયા. તે સમયમાં દૈવી પ્રેરણાથી આખેટ એટલે કે શિકારને માટે તે રાજા તે મુનિના આશ્રમની નજીક આવી ચડ્યો. તે દુર્ધર્મ નામક રાજા મહાબુદ્ધિશાળી હતો. તે વિક્રમશીલનો પુત્ર મહાબળવાન અને વીર્યવાન હતો. તે કાલિંદીના જડરમાં ઉત્પન્ન થયેલા પ્રિયવ્રતના વંશમાં ઉત્પન્ન થયો હતો. આ પ્રિયવ્રત કોણ? તો પ્રિયવ્રતની વાર્તા આપણે ભાગવત પુરાણમાં સાંભળી છે. ભાગવત પુરાણમાં વૈવસ્વત મનુ નહીં પણ આપણા જે સ્વયંભૂ મનુ છે, 14 મનુ છે, એમાંના સર્વપ્રથમ મનુ છે એ છે સ્વયંભૂ મનુ. એ સ્વયંભૂ મનુના પ્રથમ પુત્ર એ પ્રિયવ્રત. પ્રિયવ્રતના વંશમાં આ દુર્દમનો જન્મ થયો છે. અને એ પ્રિયવ્રતને બ્રહ્માએ કીધું, એમને હતું પ્રિયવ્રતને કે મારે હવે સંન્યાસ જ લેવો છે, નોલેજ મેળવવું છે. પણ બ્રહ્માજીએ કીધું કે ના, અને તમારે પૃથ્વીનો ભાર, પૃથ્વી ચલાવવાની છે, એટલે પૃથ્વીના રાજા થયા. અને પ્રિયવ્રતના 10 પુત્રો થયા, એમાંના 3 જે પુત્ર છે એ સંન્યાસ લીધો એમણે, અને બાકીના 7 પુત્રોને એમણે 7 ખંડ આપી દીધા. એમ કરીને પ્રિયવ્રતના પુત્રોએ જુદા જુદા પૃથ્વીના ભાગોનું, ખંડોનું રાજ્ય કર્યું. અને આ વંશમાં એ ઉત્પન્ન થયો છે દુધર્મા. તેણે મુનિના આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાં મુનિને ન દેખવાથી રેવતીની પાસે જઈ તે રાજા રેવતીને પૂછવા લાગ્યો, હે પ્રિય, મહર્ષિ આ આશ્રમમાંથી ક્યાં ગયા છે? હું એમના ચરણ કમળના દર્શન કરવાની ઈચ્છા રાખું છું. તો હે કલ્યાણી, સત્ય કહો. કન્યા બોલી, હે મહારાજ, આ આશ્રમના અધિપતિ મહામુનિ અગ્નિશાળામાં ગયા છે. તે વચન સાંભળી રાજા તુરંત અગ્નિશાળા તરફ ચાલ્યો ગયો. ત્યાં પહોંચતા રાજ્ય લક્ષણાંકિત નમ્રતાયુક્ત અને અગ્નિશાળાના દ્વારમાં સ્થિત થયેલા દુધર્મ રાજાએ મુનિને જોયા. પછી રાજાએ મુનિને પ્રણામ કર્યા એટલે તત્કાળ મુનિએ પોતાના શિષ્યને કહ્યું, હે ગૌતમ, શીઘ્ર અર્ઘ્ય લાવો. આ રાજા અર્ઘ્ય આપવાને યોગ્ય છે. આ રાજા ચિરકાળમાં આવ્યો છે, વળી વિશેષમાં મારો જામાત્ર છે. આમ કહીને રાજાને અર્ઘ્ય આપ્યું અને તે રાજાએ ગ્રહણ કર્યું. આસન ઉપર સ્થિત થઈ અર્ઘ્ય ગ્રહણ કરેલા રાજાએ એને આશીર્વાદ આપી અને મુનિએ એનું અભિનંદન કર્યું અને કુશળ સમાચાર પૂછ્યા. મુનિએ પૂછ્યું કે હે રાજન, તમારું બળ, કોષ, સુહૃદવર્ગ, ભૃત્ય, અમાત્ય, પૂર, દેશ અને આપનું શરીર સુખાકારી છે, અને તમારી ભાર્યા તો કુશળયુક્ત છે, કારણ કે એ જ આ છે, માટે એનું કુશળ હું પૂછતો નથી. આપ અન્ય સર્વ કુશળ સમાચાર કહો. અહીંયા એક નોલેજેબલ વ્યક્તિ કેવી રીતે સામેવાળી વ્યક્તિનો રોલ જોવે, એવો બહુ સુંદર ક્વેશ્ચન છે. મુનિ પ્રમુચે પૂછ્યું છે રાજા દુધર્મને, એ કહે છે કે તમારું બળ, કોષ, સુહૃદવર્ગ, ભૃત્ય, અમાત્ય, પૂર, દેશ અને શરીર સુખાકારી છે ને? શરીર વિશે છેલ્લે પૂછ્યું છે, કારણ કે રાજાને બળ જોઈએ, એનો કોષ જોઈએ, એનો સુહૃદવર્ગ જોઈએ, અમાત્ય જોઈએ, પૂર, દેશ એટલે કે શરીર, આખું જે એનું રાજાનું કર્મ છે એ સબળ હોય અને પછી એના શરીર સુખાકારી વિશે પૂછે. બીજું, મુનિએ પેલા અગ્નિદેવને પૂછી લીધું છે એટલે અગ્નિદેવ દ્વારા એમને ખબર છે કે એની ભાર્યા કોણ થવાની છે. એટલે કહે છે કે અહીંયા તમારી ભાર્યા તો મારી પાસે જ રહેશે, પણ રાજાને આવી કંઈ ખબર નથી. એટલે રાજા કહે છે કે હે ભગવાન, આપના પ્રસાદથી મારું સર્વ અતિ કુશળ છે, પણ મને અહીં એક મોટું કૌતુક ભાસે છે કે મારી ભાર્યા અહીંયા ક્યાં છે? ઋષિ કહે છે, અવર્ણીય રૂપ ગુણવાળી તમારી ભાર્યા અહીંયા રહે છે, તેને તમે કેમ નથી જાણતા? રાજા કહે છે કે હે પ્રભો, સુભદ્રાદી ભાર્યાઓ મારા ઘરમાં સુખ શાંતિમાં છે, તેને તો હું જાણું છું, પણ હે ભગવાન, રેવતીને હું જાણતો નથી. ઋષિ કહે છે, હે રાજન, જેને તમે હમણાં જ પ્રિયા કહી બોલાવી છે તે પ્રિયાને આપ ક્ષણભરમાં માત્રમાં ભૂલી જાઓ છો? રાજા કહે છે કે હે મહામુનિ, આપનું કહેલ વાક્ય કદી પણ અન્યથા થવાનું નથી, એ હું મારા મનમાં ચોક્કસ સમજું છું. પણ પ્રભુ, મેં પ્રિયાને સંબોધન સાધારણ વાતના પ્રસંગમાં કહ્યું હતું, માટે આપ કૃપા કરી મારા પર ક્રોધ કરશો નહીં. એટલે ઋષિ કહે છે કે હે રાજન, તું સત્ય કહે છે, તારો મનોભાવ જરા પણ દૂષિત નથી. અગ્નિની પ્રેરણાથી જ મેં તને આવા વચન કહ્યા છે. આજે જ મેં અગ્નિદેવતાને પૂછ્યું હતું કે આ કન્યાનો સ્વામી કોણ થશે. તે સમયે અગ્નિદેવે કહ્યું કે નિશ્ચય આ કન્યાનો સ્વામી દુર્ધર્મ રાજા થશે. તો હે રાજન, આ કન્યા હું આપને આપું છું, તેને આપ ખુશી થઈને ગ્રહણ કરો. પહેલેથી જ તમે એને પ્રિયા કહી આમંત્રણ કર્યું છે, માટે હવે તમે કંઈ પણ વિચાર કરો નહીં. એ સાંભળી રાજા મુનિના વચન માટે વિચાર કરતો મૌન રહ્યો અને મુનિએ તેનો વિવાહ વિધિપૂર્વક સર કરવાની તૈયારી કરી. મુનિ વિવાહ કરવાની તૈયારી કરતા હતા અને તૈયારી થતા જોઈ કન્યા મુનિને કહેવા લાગી. એ કહે છે કે હે તાત, કૃપા કરી મારો વિવાહ આપ રેવતી નક્ષત્રમાં કરો. એટલે ઋષિએ પૂછ્યું કે હે વત્સે, વિવાહ કરવા યોગ્ય તો બીજા ઘણાય નક્ષત્ર છે, તો રેવતીમાં કેમ વિવાહ થાય? વિશેષમાં રેવતી નક્ષત્ર તો હવે દિવ્ય લોકમાં પણ સ્થિત નથી. આપણે વાત આગળ કરી ચૂક્યા છે કે રેવતીનું તો પતન થયું છે. એટલે કન્યા કહે છે કે હે મહારાજ, રેવતી નક્ષત્ર વગર મારો વિવાહ કરવો તે ઉચિત નથી, તે માટે હું આપને પ્રાર્થના કરી કહું છું કે મારો વિવાહ રેવતી નક્ષત્રમાં કરો. ઋષિ કહે છે કે હે બાલે, પૂર્વે ઋત્વાક મુનિએ રેવતી નક્ષત્રને પતિત કરેલ છે અને તે નક્ષત્રને અને તારે પરસ્પર પ્રીતિ નથી, તો તારો વિવાહ તે નક્ષત્રમાં કેમ કરાય? કન્યા કહે છે કે શું એક ઋત્વાક મુનિનું જ એવું ઉગ્ર તપ છે? આપે મન વચન અને કર્મથી પ્રાપ્ત કરેલું તપ એવું ઉગ્ર નથી? હું તમારા તપોબળને સંપૂર્ણપણે જાણું છું. આપ સૃષ્ટિ સર્જવાનું કામ કરવામાં સમર્થ છો. હે પિતા, રેવતી નક્ષત્રને પુનઃ દિવ્ય લોકમાં સ્થાપન કરી મારો વિવાહ કરો. એટલે ઋષિ પ્રમુજે કહ્યું કે પુત્રી, તારું કલ્યાણ થાવ. તું જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ થશે. તારા માટે ચંદ્રના માર્ગમાં હું રેવતીને સ્થાપન કરીશ. સ્કંદજી કહે છે, આ પ્રમાણે કહી તે મુનિએ પોતાના તપોબળથી રેવતીને નક્ષત્રને પૂર્વની પેઠે સોમ માર્ગમાં સ્થાપન કરી રેવતી નક્ષત્રમાં જ વિધિપૂર્વક વિવાહ કરી તે મુનિએ પોતાની કન્યા દુધર્મ રાજાને આપી. કન્યાનો વિધિસર વિવાહ કરી તે મુનિ રાજાને કહેવા લાગ્યા, હે વીર, તમારી જે અભિલાષા હોય તે કહો, તે હું તમને પૂરી કરી આપું. રાજા કહે છે, મારો જન્મ સ્વયંભૂ મનુના વંશમાં થયો છે, તો આપના પ્રસાદથી મનવંતરનો અધિપતિ થાય એવા પુત્રની ઈચ્છા કરું છું. દરેક પિતાને પોતાનાથી પણ સભાયો એવો પુત્ર હોય, સુપુત્ર એવો હોય એવી કામના હોય છે. એટલે દુધર્મે ઈચ્છા કરી છે કે મને મનવંતરનો અધિપતિ થાય, મનુ થાય એવા પુત્રની ઈચ્છા છે. મુનિ કહે છે, જો તમારી એવી ઈચ્છા છે તો તમે ભક્તિપુરસર શ્રી મહાદેવીની આરાધના કરો અને તેથી તમારો પુત્ર મનવંતરનો અધિપતિ થશે. દેવી ભાગવત નામનું પાંચમું પુરાણ છે, તેને તમે 5 વાર શ્રદ્ધાથી શ્રવણ કરો, તેથી તમને યથેચ્છ પુત્રની પ્રાપ્તિ થશે. રેવતીમાં રૈવત નામનો 5મો મનુ થશે. તે વેદવિદ સર્વશાસ્ત્રને તત્વને જાણવાવાળો ધર્માત્મા અને કોઈથી જીતાય નહીં એવો અપરાજિત થશે. આ પ્રમાણે મહામુનિના વચન સાંભળી રાજા અતિ પ્રસન્ન થયો અને મુનિને પ્રણામ કરી તે બુદ્ધિમાન ભાર્યાને લઈને પોતાના નગરમાં ગયો. ત્યાં જઈને તે મહામતી રાજા પોતાના પિતાનું રાજ્ય કરવા લાગ્યો અને સમસ્ત પ્રજાને પોતાના ઔરસ પુત્રની પેઠે પાળવા લાગ્યો. એક વખત મહાત્મા લોમશ મુનિ ત્યાં આવ્યા. તેનું યથાવિધ પૂજન કરી પ્રેમપૂર્વક પ્રણામ કરી રાજા કહેવા લાગ્યો અને રાજાએ કહ્યું કે હે મુનિ, આપના પવિત્ર પ્રસાદથી પુત્રની ઈચ્છા માટે દેવી ભાગવત નામનું પુરાણ સાંભળવાની ઈચ્છા રાખું છું. રાજાનું આ વચન સાંભળી અતિ પ્રસન્ન થયેલા લોમશ મુનિ કહેવા લાગ્યા, હે રાજન, તું ધન્ય છો, કેમ કે તારામાં ત્રિલોક જનની ભગવતીની ભક્તિ પ્રાપ્ત થઈ છે. જે પરમ જગદંબિકા સુર અને અસુરોને પણ પરમ આરાધના કરવા યોગ્ય છે અને તે જગદંબિકામાં તને ભક્તિભાવ ઉત્પન્ન થયો તો તારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. તે માટે હે રાજા, હું તમને દેવી ભાગવત સંભળાવું છું, જેનું શ્રવણ કરવાથી તમને કંઈ પણ દુર્લભ રહેશે નહીં. એમ કહીને તે મુનિએ સારો દિવસ જોઈ કથા કહેવાનો આરંભ કર્યો. તે કથાને રાજાએ શ્રદ્ધા થકી પોતાની ભાર્યા સહિત 5 વાર સાંભળી. સમાપ્તિના દિવસે રાજાએ તે પુરાણની અને પુરાણવક્તા મુનિની ધર્મપૂર્વક પ્રસન્ન મનથી પૂજા કરી. પછી નવારણ મંત્રથી તેનો હોમ કરી વટુક કુમારિકા અને સપત્નિક બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી સર્વને સંતુષ્ટ કર્યા. તે પછી તુરત જ ભગવતીના પ્રસાદથી રેવતી એ લોકના કલ્યાણકારક ઉત્તમ ગર્ભને ધારણ કર્યો. તે પછી ઉત્તમ અને પવિત્ર સમયમાં ઉત્તમ સ્થાનકમાં અને સર્વ માંગલ્ય વસ્તુવાળા સર્વોત્તમ ગૃહમાં રેવતીએ એ પુત્રને પ્રસવ કર્યો. પુત્રોત્પત્તિના શુભ સમાચાર સાંભળી રાજા અતિ પ્રસન્ન થયો. તે વખતે સ્નાન કરી સુવર્ણ દ્વારા જાતકર્માદિ ક્રિયા કરી પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને મોટા મોટા દાનો આપી પ્રસન્ન કર્યા. તે પુત્ર ઉંમરલાયક થતાં ઉપનયન સંસ્કાર કરી સાંગોપાંગ વેદ ભણાવ્યો. તેથી તે અત્યંત ધર્માત્મા થયો, સર્વ અસ્ત્ર વિદ્યામાં કુશળ થયો અને સંપૂર્ણ ધર્મને ધારણ કરનાર રૈવત નામનો તે કુમાર મહાવીર્યવાન થયો. ત્યારે બ્રહ્માજીએ એ રૈવતને માનવપદમાં નિયુક્ત કર્યો. તે મન્વંતરનો અધિપતિ થઈ ધર્મથી પૃથ્વીનું શાસન કરવા લાગ્યો. આ પ્રકારે મેં દેવીના પ્રભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. વિસ્તારપૂર્વક દેવી ભાગવતના અને દેવી પુરાણના મહાત્મનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી. સુતજી કહે છે, આ પ્રકારે અગસ્ત્ય મુનિ વિધિપૂર્વક ભાગવતના મહાતમ્યનું શ્રવણ કરી પ્રીતિપૂર્વક કુમારની પૂજા કરી પોતાને આશ્રમે ગયા. હે બ્રાહ્મણો, તમારી પાસે ભાગવતના મહાતમ્યનું વર્ણન કર્યું છે, તેનું જે કોઈ માણસ શ્રદ્ધાથી સાંભળશે તે આ ભવમાં અનેક ભોગ ભોગવી અંતમાં મુક્તિને પામશે. આજની કથા બહુ સુંદર છે. વાત આપણે રેવતીની કરી છે અને નક્ષત્ર સાથે જોડાયેલા સાયન્સની, એ નક્ષત્ર સાથે જોડાયેલી બીજી કથાઓની, કુપુત્રની અને એના લીધે થતા વંશના ઘાતની વાત કરી છે. એટલે આપણે પોતે પણ સમજવું રહ્યું કે આપણે કેવા પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ, કેવા પ્રકારના કર્મો કરીએ છીએ અને આપણા પોતાના માણસો પણ કેવા પ્રકારની ક્રિયા અને કર્મો કરે છે તેની ઉપર આપણી પણ ભવિષ્ય અને આપણા વંશનું ભવિષ્ય લાગેલું છે. બહુ અદ્ભુત વાત છે, ફરી ફરી વાર વિચારવા જેવી છે. અને જ્યારે એ વંશવેલામાં એવો સુપુત્ર પેદા થાય તો એ મનુ જેવો બની શકે છે. એટલી સુંદર વાત છે. આજે બસ આટલું છે. હું આપની અંદર બેઠેલા તે પરમાત્માને નમસ્કાર કરું છું. નમસ્કાર.